भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वकारणकारणाय अवतारिणे श्री स्वामी नारायणाय नमो महासमर्थाय रूपनिधानाय श्री घनश्याम महाराजाय नमो नमः। वन विचरणकारिणे महातपस्वी श्री नीलकंठवर्णिराजाय नमो नमः। सदानन्ददायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्दस्वामिने नमो नमः। साधुसेवापरायणाय श्रीसर्जुदासाय नमो नमः। आदिगुरुवे सद्गुरुवर्याय श्रीगोपालानन्दमुने नमो नमः। सद्गुरु श्रीमुक्तानन्द स्वामिने नमो नमः। सद्गुरु श्रीनित्यानन्द स्वामिने नमो नमः। श्रीब्रह्मानन्द स्वामिने सुखानन्द स्वामिने नमो नमः। सद्गुरु श्री शतानंद मुनि ने स्वरूपानंद स्वामी ने भाई रामदास स्वामी ने भाई आत्मानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुनि आधारानंद स्वामी ने मम गुरु सर राधारमण स्वामी ने नमो नमः। सर्वे धामस्य मुक्तेभ्य प्रकट संत भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2069 कार्तिक सुद बीज गुरुवार छे। आज तारीख 15/11/2012 भाई बीज छे। सूरत में आज बाघना दर्शन थाई छे। अर्देशर कोटवाड़ ने भगवान स्वामी नारायणे पोतानी पाघ आपी थी एमनी मांगणी थी। वाला भक्तो, શિબિરનો સવારનું ચિંતન મોટા પુરુષના સદવિચારો લઈને આપની સમક્ષ આવું છું। ભગવત પ્રાપ્તિમાં જો કોઈ મોટો અવરોધ હોય તો તે છે ભોગ અને ઐશ્વર્ય ઈચ્છા, બે વસ્તુ ભગવત પ્રાપ્તિમાં મોટા અવરોધક છે। એક પંચ વિષયની વાસના, ભોગ ભોગવવા, બીજું ઐશ્વર્યની ઈચ્છા, કંઈક સિદ્ધિ મેળવવાની ઈચ્છા, પરચા ફરચા થાય, વખાણ થાય, આવી બધી ઉપસવાની ઈચ્છાઓ, રાગ। ઘણા માણસોને પોતા દ્વારા પરચા થાય એવી ઈચ્છા બહુ હોય, ભગવાન ન કરે તો પોતે એની મેળે ઊભા કરે. આ તો જરીક સપનામાં આવ્યું હોય તો સાક્ષાત થયું હોય એમ વાતું કરે આશ્રિતોને. કેમે કરીને પોતે પાંચમાં હારો ને મોટો મનાય એવો આગ્રહ રાખે. આ એક મોટો ભગવાન પ્રાપ્ત કરવામાં અવરોધ છે. અને પંચ વિષયની વાસના એ તો દેખીતી નડતર છે. જ્યારે જ્યારે જીવ દેહરૂપ થઈને પંચ વિષયના સુખને, દેહના ઇન્દ્રિયોના સુખને ઈચ્છે છે ત્યારે ભગવાન ભૂલી જ જવાય છે. ભગવાન યાદ રહેતા જ નથી. અને વિષયની વાસના તો બહુ ઝીણી છે. વિષયની વાસના એ કરીને તો જીવ કેવું કેવું કરે છે, વિચિત્ર વિચિત્ર કરે છે. માટે આ બે ઈચ્છાઓ જ્યારે ટળી જશે ત્યારે ભગવાન મળી જશે. દરેક શ્રેય માર્ગના સાધકને આ બે અવરોધો આડા આવે છે, નડે જ છે. એને આપણી ભાષામાં કહીએ તો આસક્તિ ને અહમ નડે છે. પંચવિષયાદિકની આસક્તિ, ભોગ ભોગવવાની ઈચ્છા, એ આસક્તિ છે. ઐશ્વર્ય, પરચા, મોટપ, પ્રસિદ્ધિ, પાંચમાં આપણી ઓળખાણ થાય એવી ઈચ્છા, મેં કર્યું મેં કર્યું, હું કરું, મને ભગવાન વશ, હું આમ ને હું તેમ, એવી બધી જે માલકોરથી વગર ઈચ્છી વરાળો નીકળ્યા કરે આચરણમાં ને વાણીમાં, એ છે અહમ. નાના મોટામાં આ બધું દેખાય છે. ભાગશાળી છે એ જીવાત્મા કે જેને પંચ વિષયની આસક્તિ નથી. ભાગશાળી છે એ આત્મા કે જેને ઉપસવાનો રાગ નથી, અહમ નથી. ઉપસવાની ઈચ્છાને અહમ કહેવાય. એને આમ કાંઈ જોતું ન હોય, સ્ત્રી, ધન કે બીજું કશું જ, બસ એને એટલું જ જોતું હોય કે મારી બરાબર આમ બધાએ માન મોટપ જાળવવી, એમ મને હાવ તમે કાઢી નાખો એ ન હાલે. મારું સ્થાન માન જગ્યા જરા વ્યવસ્થિત હોવું જોઈએ સત્સંગમાં. હું જૂનો છું, મોટો છું, મને તમે જરાક એમ હાચવો, એમ બીજું કશું નહીં. મારે માન જોતું નથી પણ મારું જરાય અપમાન ન થવું જોઈએ, સમજી ગયા કે નહીં. મોઠો ન કરત કાંઈ નહીં પણ જો મને ભૂલમાં સહેજે નાનો કર્યો તો મને મજા નહીં આવે. હા, હું કોણ છું, મારી સેવા કેટલી, મારું ભજન કેટલું, મારી સમજણ કેટલી. તમે તો આજકાલના, તમને શું ખબર પડે. તમને મેં ભગવાન ઓળખાવ્યા, સંતોને ઓળખાવ્યા, હું તમારો આગેવાન ને હું તમારો માવડી. જોજો ભૂલમાં મને, હું ગમે એમ તમારી આગળ નાનો થવા જાઉં પણ તમારે મને મોટો જ રાખવાનો. જો તમે કર્યો તો મરી ગયા. આવી બધી એક અહમની ભૂખ હોય છે અંદરથી આપણને. સત્સંગમાં આ બધું દેખાતું જ હોય છે. ગ્રુપે ગ્રુપે આ બધું હોય, ગામે ગામ હોય, ટોળે ટોળે હોય. આપણે જોઈએ તો આપણા દેખાય આપણને કે આ એવો દાંડિયો મારે ખરો, થોડો ઓછો પણ છે ખરો. આ ભગવાન મેળવવામાં મોટો અવરોધ છે. વાલા સત્સંગીઓ જો એ પ્રકારનો આપણામાં દોષ હોય તો આપણે એને જાણવો જોઈએ, ટાળવો જોઈએ, પકડવો જોઈએ, અંદરથી ભૂંસવો જોઈએ. ભાઈઓમાં હોય એવો ડેંડા ટેના કરતાં વધારે ડોસ્યુમ હોય. બુદ્ધિ હોશે ને ડેંડાટ જાજો કે હવની આગેવાન હું. એના સત્સંગે સત્સંગે, મંડળે મંડળે, ગ્રુપે ગ્રુપે ડખા હોય. કારણ કે નાના અને દાસ તો કોઈને રહેવું જ નથી. ભગવાન મળવાય મળે, ન મળવાય કાંઈ નહીં, પણ અહીંયા આપણું સ્થાનમાન અકબંધ જળવાઈ ગયો એટલે ડંકો વાગી ગયો. આટલી જ માણાને વાસનાની ઈચ્છા છે. સમજણા તો બહુ ઓછા નીકળે, ભગતનો તો પાર નહીં. પણ સમજણા સાચા પ્રેમી ડૂબીને રહેવાવાળા ભાઈઓ ભાઈઓ ગોતતા જડે નહીં. શ્રીહરિની કૃપાથી આપણને તો મહારાજે ઢગલાબંધ આપ્યા છે, બાકી મુશ્કેલ છે. સંપ્રદાયમાં જ્યાં ત્યાં બીજે ત્રીજે ઉત્સવ સમયા વગેરે જે કાંઈ ચાલતું હોય એમાં જઈએ છીએ, જોઈએ છીએ, બેસીએ છીએ, ત્યાં બધું થતું હોય તે નિરખીએ ને બોલાતું હોય તે સાંભળીએ છીએ. મોટા મોટા ધામમાં પણ આ બધું નજરે જોઈએ છીએ આપણે કે માણસ શું કરે છે, શા માટે મહારાજે મંદિરો બાંધ્યા, શા માટે મહારાજે આ સંપ્રદાય ચલાવ્યો, ને આ બધા શું કરે છે, ક્યાં જાય છે, બધા દેખાય. કંઈક સમજણ હોય એને ખબર પડે કે આ બધું શું છે, એમ શું શ્રીજી મહારાજનું તાન હતું ને શું આજકાલને આપણે તાન ચડ્યું છે, કાંઈ શું કામ શ્રીજી મહારાજ આવ્યા હતા, શું કરવાનું કહી ગયા, એણે શું કર્યું નનસંતો સાથે આખી જિંદગીને, આપણે શું લઈ મીંડ્યા છીએ, ખબર ન પડે કાંઈ. આપણને ભૌતિક વિકાસનો એટલો બધો દાંડિયો છે ને એમાંય અમે કર્યું, મેં કર્યું અમારા વખતમાં, આ રાગ આ અહંકાર બધાને ચૂથ ચૂથ જ કરે છે. ભગવાનને રાજી કરવાની ખરેખરી દિલથી ભાવના કોકને દેખાય હોય તો હોય થોડી ઘણી, અને ખરેખર હરિભક્તનું ભલું કરવું અને ભગવાનમાં જોડીને જીવાત્માનું કલ્યાણ કરવું, આવી ઈચ્છા એ ક્યાંય ખૂણે ખાંચરે થોડીક દેખાય, બાકી હવને હું અમારું મેં કર્યું હોય બધું ભગવાન સંબંધી, મંદિર સંબંધી, સંસ્થા સંબંધી, સંપ્રદાય સંબંધી, પણ હું અમે મેં કર્યું, આ રાગમાં જ બધા ધૂણા ધૂણ કરે, જેને ભૂત વળી ગયા એને ધૂણતા હોય ને એમ ધૂણે, રાતની મહેનત કરે ભૂકા કાઢ નાખે એવી, પણ હું અમે ને આ બધું અમે કર્યું, એમ અમને જુઓ, અમને ઓળખો, અમને જાણો, અમે સંપ્રદાયનો વિકાસ કરનારા, સંપ્રદાયનો સુધારો કરનારા, જે ગણો એ. આ એક અહમ છે, ન ઓળખાય એવી બલા છે, ભગવાન પામવા માટેનો મોટો અવરોધ છે, મોટો અવરોધ. ભગવાનને પામી જવાવાળા જીવ કંઈક જુદા હોય છે અને આ લોકમાં બધે જામી જવાવાળા જીવ પણ કંઈક જુદા હોય છે. બેની આખી રીત જુદી છે, આખી રીત જુદી. કીર્તિને પ્રસિદ્ધિનું વળગણ જેને વળગ્યું છે ને, એ તપસ્વી ત્યાગી મોટા સંત ગાદીપતિ જે હોય તે બધા આખીર તો માયામાં ઢહડાતા જતા હોય ને એવું દેખાય. હા, એના દ્વારા બીજાને ફાયદો થાય, સંપ્રદાયનો વિકાસ થતો હશે, પાંચ બિલ્ડિંગો વધે, બે ચાર મંદિરો વધે, આ બધું થાય, એનાથી ઘણાનું ભલું થાય એની ના નહીં, પણ એ તો માયામાં ઢહડાઈ ગયેલા જ હોય, તે ડાયો એને દેખાય, ગલોટિયા ખાતા જતા હોય, પ્રસિદ્ધિમાં મેં કર્યું, હું મારું, અમે અમારું, આ બધી માયા જ છે, માયાના બહુ રૂપ છે, ગમે તે રૂપે આપણને ગળકીએ ઝાલીને એ એના દાસ બનાવ્યા વગર રહેતી જ નથી. કોક વિરલા એ માયાને પછાડી અને ભગવાનમાં વળગી જાય છે, મૂર્તિ પકડી લે છે, મૂર્તિ સિદ્ધ કરે છે, કોક વિરલા. બધાનું કામ નથી, બધા સમજી શકે એવી પણ આ વાત નથી, આ તો બહુ ઝીણી વાત છે, પાછી વૃત્તિવાળાને સમજાય એવી છે, પણ પાછી વૃત્તિ તો હજારોમાં એકાદાને હોય તો હોય, બધાને એ ક્યાંથી મારા ભાઈ હોય. કાલે ઓલા દેવચંદ બાપાની વાતો સાંભળીને આપણે લક્ચોરાશીના દુઃખમાં, એને હરિભગત કહેવાય, એને છત્ર સમર ગાદી કાંઈ નથી, પણ એને હરિભગત કહેવાય, એને ભગવા પહેર્યા નથી, મોટા મહંત નથી, ગુરુ સદગુરુના લેબલ નથી, પણ એને કહેવાય ભગત. ભૂલે કે જો આ લોકનું સંસારનું શરીરનું સુખ ઈચ્છ્યું તો હરિભગત જ ન કહેવાય, એમ ભૂલે આપણું જોવો જોઈએ. આપણને બીજા બધા મોટા માને, સંત સદગુરુ ગુરુ ભગત એકાંતિક મોટા જેવા માને એવા, પણ આપણા તળિયા તો તપાસો કે આપણે હકીકત શું છીએ, એમ આપણને એમ મોઢું હળ્યું હોય ને કેન્સર થયું હોય ને ગણતરીના દિવસોમાં મરવાના હોય અને સંત ખબર કાઢવા આવે તો એ ડોહા બોલતા એમ આપણે બોલાય, તપાસો તો એ બોલતા તેમ બોલાય, એ વાણી નીકળે. હું ઘણી વખત કહું છું, કાંઈ પાટે બેસીને બોલવું, મોટી મોટી જ્ઞાનની વાતો કરવી એ તો હવને હા વહેલું છે, એમાં હું થોડું ઘણું ભણાવીને અમારે સાધુને બેહાડી દઈએ, હાથમાં માળા નાખીને એ મોટી મોટી અહીં બેસીને તો શીખવા જ માંડે, કોકની શીખીને જાય તો અનુભવ શું સિદ્ધિ કેટલી, વાતો અને સ્થિતિને તો બહુ અંતર છે. સાંભળવું, કહેવું, વિચારવું, લખવું, લેખને, પુસ્તકને, એ બધી વસ્તુ જુદી છે, અને અંતરમાં અનુભવવું, સ્થિતિ કેળવવી, મૂર્તિ સિદ્ધ કરવી, એ વસ્તુ અલગ છે. મંદિર બાંધવાની પ્રતિષ્ઠા કરવીને, દાન દેવાની તકતીઓ લગાડવીને, બોલબાલા કહેવડાવવી, બધા મેગીજનમાં ફોટાનું વખાણ આવે, એ વસ્તુ જુદી છે, અને ભગવાન દોડતો આપણી પાસે આવે ને આપણને ભેટી પડે, એ વસ્તુ જુદી છે. બેમાં બહુ ફેર છે, બહુ જ ફેર છે. ભક્ત થાવુરે ભગવાનના છે જો કઠણ કામ, ભક્ત થાવુરે ભગવાનના છે જો કઠણ કામ. દેહ ગેહ દારા દામનું મેલવું મમતાને માન, ભક્ત થાવુરે ભગવાનના છે જો કઠણ કામ. તેમ છતાંય સત્સંગમાં ઘણા એવા ભાઈઓ ભાઈઓ છે કે જેને દેહને દુનિયાની કાંઈ પડી નથી, કેવળ મહારાજનું તાન છે. અને વળી પોતાને મહારાજનું તાન છે એની કોઈને ખબર પાડવી નથી. સાચી ભક્તિ એ છે કે જે હૃદયથી ખરેખરી ભગવાન સાથે પ્રીતિ હોય અને બહાર કોઈને કાંઈ દેખાડવાનો રાગ કે શોખ ન હોય. આપણે તો 75% ભગવાનમાં હેતુ હોય તો 100% બતાવી બધાને, થોડું ઘણું પાળતા હોઈએ એની વાતો કર્યા કરીએ અને બધાને બતાવ્યા કરીએ, કહ્યા કરીએ. ન પાળતા હોઈએ તો કાંઈ બતાવીએ નહીં, કહીએ નહીં. નિર્માનીપણું રહ્યું હોય એની વાતો કરીએ, ત્યાગ થયો હોય એની વાતો કરીએ, પણ ન થયો હોય નિર્માની ન રહેવાનું હોય એ તો પાછા કોઈને કહે નહીં. નબળું નબળું જેટલી ભૂલ્યો ને કસર ને ખામીઓ હોય ને એને બધું દાબી રાખીએ, સારું સારું બધું બહાર પ્રવર્તાવ્યા કરીએ, એટલે માન મોટપ ને આમ સ્થિતિ ને સ્થાન બધું જળવાઈ રહે સત્સંગમાં આગેવાની. સમજાણો આમ ના માલે. ભગવાન મળે એ વસ્તુ જુદી છે અને ભગવાન સિવાયનું બધું મળે એ વસ્તુ જુદી છે, બે જુદું છે. ખરેખર આપણે ભગવાન જોતા જ નથી. આમ હરખું વિચારીએ ને તો ભગવાનની તો જરૂર જ નથી. ભગવાનની તો એટલે જરૂર પડે છે કે આ બધું જોતું છે ને તે ભગવાન દ્વારા મળે છે, માટે ભગવાનની જરૂર છે. મોટું આશ્ચર્ય તો એ છે આપણે વાતો ભગવાનની કરીએ છીએ અને ભગવાનનું આપણે કામ નથી, કામ બીજું છે. એ બહુ મોટું આશ્ચર્ય છે. જેને માલિકી અને અધિકાર પ્યારા લાગે છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી. માલિકી અને મમતા, અધિકારી અને સત્તા, જેને માલિકી પ્યારી લાગે, સૃષ્ટિમાં ચિદ અચિદનું માલિક થવું ગમે, વસ્તુ વ્યક્તિને પોતાના બનાવવા, આધીન કરવા, પોતે માલિક થઈ જવું એના, જેને બહુ ગમતું હોય એ ભગવાન પ્રાપ્ત કરી શકતો નથી. બીજો અધિકાર જેને ગમતો હોય, સત્તા, સત્તા ગમતી હોય, પછી ગમે તે હોય, એ ભગવાનને પામી શકતો નથી. આ ન ગમતું હોય ને આવી પડ્યું હોય તો વાત જુદી છે, પણ જેને ગમતું જ હોય એને ભગવાન નથી મળતા. આ વળગણ તો બહુ વિચિત્ર છે. હમણાં એક જણ કહેતા હતા કે હું સત્તા વગર તો નહીં જ જીવી શકું. મને કે મારથી નહીં રહેવાય. મેં કીધું કરશું હું, રહેવાય ન રહેવાય, પણ હવે સત્તા નથી એનું હું કરશું. થોડા દિવસ સત્તા ભોગવી હોય ને પછી સત્તા વિના જીવી ન શકાય. બોલો, આવી માઠી દિશા છું. કેટલા ઝઘડા, કેટલા કોરટ કાવા દાવા સત્તા સંપત્તિના છે. કરોડો રૂપિયા સત્તા મેળવવા માટે હોમાઈ રહ્યા છે. બોલો, એ મહંત પદ હોય કે ગાદી પદ હોય કે સંસારના બીજા કોઈ પદ હોય કે રાજકીય પદ હોય, સરપંચથી માંડીને વડાપ્રધાન થવા સુધીની બાબતો હોય, એમાં માણસો કેટલું ધોળે છે, કેટલા ખુવાર થાય છે, કેટલી શાંતિ ગુમાવે છે. ઠીક છે, એનો તો એ ગોલ હશે, જીવન લક્ષ્ય હશે સત્તા મેળવવાનું. આપણે બધાની વાતો તો ભગવાન મેળવવાની છે. હવે આપણે માલિકી લેવા જઈશું, અર્થાત માલિક થવા જઈશું, અર્થાત કે આ દુનિયાના કોઈ પણ પદાર્થમાં, વ્યક્તિમાં કે ગમે ત્યાં દેહાદિકમાં આ મારું એમ મમતા કરીને મારું કહીને એના માલિક થવા જશું તો ભગવાન હાથમાં નહીં આવે. કેમ, જે કોઈ વ્યક્તિ વસ્તુ પદ વગેરેનો સ્વામી બને છે, જે કોઈ વ્યક્તિ વસ્તુ પદ વગેરેનો સ્વામી બને છે તે પોતાના સ્વામીને ભૂલી જાય છે. આ નિયમ છે. પતિ બન્યો એ પોતાના પતિને ભૂલી જાય, સ્વામી એટલે પતિ. ઘરપતિ, સંપત્તિપતિ, સ્થાનપતિ, ગાદીપતિ થયો એ પોતાના પતિ શ્રી હરિજીને ભૂલી જાય છે. ગયો. આ નિયમ છે. જે જેટલો નાનો અને અભિમાન રહિત હોય છે તે ભગવાનને તેટલો વધુ વાલો લાગે છે. જે જેટલો નાનો અર્થાત કે અભિમાન રહિત હોય છે, નાના નહીં બહુ અભિમાન હોય છે, આ એ નાનો એટલે અભિમાન રહિત એવો અર્થ કાઢવો. ઘણા હરિભક્તો બાઈઓ ભાઈઓ 10-10, 15-15, 20-20 વર્ષથી શિબિરોમાં આવે છે, અગાઉ આવે છે, કેટલી સેવા કરે છે, પણ એકદમ મૌન. ક્યાંય શુભાને ખૂણે બેઠા છે, કોઈ એને ઓળખે નહીં, કોઈ જાણે નહીં. પણ એને ભગવાનમાં જે હેત હોય, એને આત્માનાત્માનો જે વિવેક હોય, એને જે સાચી નિષ્ઠા અને સમર્પણ હોય, એ હારા હારા આગેવાન ગણાતા હોય ને એમાં ન હોય. બોલો, કાલ પહેલાં દેવચંદ બાપાની વાત કરી, એને સંપ્રદાયમાં કોઈ ઓળખતું નહોતું, કોઈ નહીં. અમદાવાદ મંદિરમાં કચરા પોતા કરતા, ક્યાંય એની ખ્યાતિ નહીં, કાંઈ આગેવાની નહીં, કાંઈ એને બધા મોટા મોટા સાધુક આચાર્યો ઓળખતા હોય એવું કશું નહીં, એને કોઈ નહોતું ઓળખતું. પણ એ ભગવાનના ભગત હતા, આપણને તો ગમ્યા. આપણે એની વાત એટલા માટે લીધી છે કે આપણને પોતાને કામ લાગે. એને લઈને સત્સંગમાં દેવચંદ બાપા પ્રસિદ્ધ થઈ ગયા, પણ એને કાંઈ પ્રસિદ્ધ થવાનો કે બીજો ત્રીજો કોઈ મોહ કે ઈચ્છા રાગ નહોતા. આપણે એની વાત એટલા માટે કરી પ્રસિદ્ધ કે જુઓ હરિભગત હોય આવા હોય. એક દ્રષ્ટાંત તરીકે, પ્રેક્ટિકલી પ્રગટ બળ જેવું મળે ને એવું પરોક્ષથી ન મળે. આ આપણા જીવનકાળ દરમિયાનના પ્રગટ આપણે જેને મળેલા છીએ, જોયેલા છીએ, વાતચીત કરેલી છે, એનું આ બળ છે. જબરજસ્ત અસર કરે, તરત આપણા ઉપર આપણે લઈ શકીએ. અને જ્યારે આપણા જીવનમાં કાંઈ દુઃખ આવે, પ્રગટ દાખલા, પ્રગટ પુરુષો, પ્રગટ વાત, એની અસર ક્યાંક જુદી જ હોય. એ જેવી તેવી વાત ન હોય. એટલા માટે પ્રગટ ઉપર મારું વધારે તાન છે, વધારે આધાર છે. પ્રગટ સંતો ભક્તોના જીવનના સદગુણોને આપણે જોઈએ, ખોળીએ ને જીવનમાં અપનાવીએ ને તો એ તત્કાલ આપણામાં આવે. પણ પ્રગટ ઉપર આકર્ષિત થવું, પ્રગટના સદગુણોમાં ખેંચાવવું, એનાથી પ્રભાવિત થવું, એ બધાનું કામ નથી. પરોક્ષથી તો બહુ પ્રભાવિત થઈએ આપણે. નિષ્કળાન સ્વામીએ બે છોકરાને બૈરું મૂક્યું ને ત્યાગી થયા એટલે આપણને એમ થાય કે આહા હા, હું નિષ્કળાન સ્વામી, આ સભામાં એવા કેટલાય બેઠા છું. બૈરા છોકરા મૂકીને ત્યાગી થયેલા આમાં ગણાય છે. પણ નિષ્કળાન સ્વામીનો મહિમા થાય, કેમ જે અટાણ નથી ને, એટલે આ બેઠા છે એટલે એમ લાગે કે આપણા જેવા છે, આપણો અહીંયા જ વાંધો છે. નિષ્કળાન સ્વામી મુક્ત મનાય, મુક્ત ભાવના વર્ષમાં એને માનવા હોય તો કોઈ ના ન પડે. પણ જે દી નિષ્કળાન સ્વામી હતા તે દી નિષ્કળાન સ્વામીની સાથે રહેનારાઓને નિષ્કળાન સ્વામીમાં મુક્ત ભાવના રાખવાની વાત કઠણ પડતી. જેમ અટાણ પડે છે આપણને સાથે રહેનારામાં મુક્ત ભાવના રાખવી કઠણ, એમ આપણને અત્યારે આમાં કઠણ પડે છે. કારણ કે મહિમા લેવાની તો ટેવ જ નથી. બુદ્ધિ ઘણી છે પણ અવગુણ ખોળવામાં બહુ એ બુદ્ધિ હાલે છે. ગુણ ખોળવામાં તો કામ જ નથી લાગતી. ગુણ ખોળવામાં બુઠ્ઠી, અવગુણ ખોળવામાં ધારદાર. એટલે સારી વાત વિચારવામાં તો હાલે જ નહીં મગજ. અહંકારી ખરા ને, એટલે કોકના અવગુણ ખોળીને તો જ એમ થાય કે વાહ હું ભાઈડ્યો, કેવું ઝીણું ઝીણું, એના દોષોને પણ જાણું, એવો પાછો વળી દાંડિયો. એટલે જીવ કોઈ દી હખણો મર્યો નથી ને હખણો આવ્યો નથી આ સત્સંગમાં, એટલે તો જન્મ મરણ ટળ્યું નથી. પણ વાલા ભક્તો, સત્સંગમાં છે ઘણાય ઘણાય છે. આપણે નિર્માની થઈને નિર્મળ થઈને જો ઓળખીએ ને તો એના ગુણો એવા બધા જોરદાર હોય છે કે એવા ગુણો વર્ષો સુધી આપણે કેળવીએ ને તોય આપણામાં આવવા કઠણ છે. હું કળાની વાત નથી કરતો, હું ગુણની વાત કરું છું. જવા ગાય વગાડે એ બધી કળા છે, હું કથા કરી જાણું એ કળા છે, પ્રવચન કરવાની વાત કરવાની ભણ્યા હોય એ બધી કળા કહેવાય, વિદ્યા કહેવાય. સારી રસોઈ આવડે, સારી રંગોળી પૂરતા આવડે, સારો શણગાર આવડે, એ બધી કળા છે. કળા વસ્તુ અલગ છે, સદગુણ વસ્તુ અલગ છે. નિર્માની રહેવું, નિસ્વાદી રહેવું, ભગવાનની નિષ્ઠા હોય, હૈયામાં ભગવાનને સંતો પ્રતિ હેતુ હોય, એ બધા સદગુણ કહેવાય. સદગુણ તો અલૌકિક ચીજ છે. આપણે કળાથી જેટલા પ્રભાવિત થઈએ છીએ ને એટલા સદગુણોથી થતા જ નથી. કેમ છે? સદગુણની શ્રેષ્ઠતાની હજી આપણને કાંઈ ગમ જ નથી. આ દુનિયામાં સારા સારા ફ્લ્યુટ વગાડતા હોય, સિતાર વગાડતા હોય, સારા ગાતા હોય, સારા ડાન્સ કરતા હોય, હીરો હિરોઈન હોય, એની બધાની પ્રત્યે દુનિયાને એટલું બધું આમ હેત હોય, પણ જે આ દુનિયાનો મોહ મૂકીને પ્રભુમય થયા હોય તો એમાં કાંઈ આકર્ષણ નહીં. બોલો, હમણાં દુનિયાનો કોઈ ફેમસ માણા કલાકાર જો આવ્યો હોય ને તો ગામ આખું દોડીને ભેગું થઈ જાય. પણ શ્રીધરના ત્યાગી પ્રભુપરાયણ કોઈ સંત આવ્યો હોય ને તો ગામ હામુંય ન જોવે, કે છે આ સાધુ સંતો ક્યાં ઓલ્યો ઇન્દ્રિયા રામ અને ક્યાં બ્રહ્મરૂપ મહાપુરુષ. પણ બ્રહ્મરૂપ મહાપુરુષને સમજી શકે એવી ભૂમિકાવાળો સમાજ જોઈએ ને, એને સમજે કોણ? સુખદેવજી જેથી પરીક્ષિતનું કલ્યાણ કરવા હસ્તિનાપુરમાં પધાર્યા ત્યારે ગામના લોકોએ છાણ ઉડાડ્યું હતું એના ઉપર. બોલો, કોનો મહિમા આપણને થાય? આપણે કોનો મહિમા સમજીએ? કોનામાં આકર્ષિત થઈએ? ક્યાં આપણને ખેંચાણ થાય? આપણે જેનો મહિમા સમજતા હોય, જેમાં આપણને હેતુ હોય, જે વાત આપણે બહુ શ્રેષ્ઠ માનતા હોય, ત્યાં અલૌકિક ગુણવાળા સંતમાં સદગુણમાં આપણને આકર્ષણ નથી થતું. કેમ છે? એની મહત્તા હજી સમજતા જન્મો જાહે, એમને એમ નહીં સમજાય. ભગવાનને તો જે અભિમાન રહિત થઈ નાનો થાય છે એ જ વાલો લાગે છે. ભગવાનને વાલા થવું હોય તો અભિમાન છોડીને નાના રહેવું, દાસના દાસ રહેવું, એ જ સાધન શ્રેષ્ઠ છે. મોટા થવામાં તો ભગવાન આગળ છોટા થઈએ છીએ. પોતાના કર્તૃત્વનું અભિમાન આવવાથી જ બીજાના કર્તવ્ય પર દ્રષ્ટિ જાય છે. પોતાના કર્તૃત્વનું અભિમાન આવવાથી જ બીજાના કર્તવ્ય પર દ્રષ્ટિ જાય છે. ને જાય હું કામ ભાઈ? અને બીજાના કર્તવ્ય પર દ્રષ્ટિ જાતા જ મનુષ્ય પોતાના કર્તવ્યમાંથી પડી જાય છે. બીજાના કર્તવ્ય પર દ્રષ્ટિ જાતા વેંત જ મનુષ્ય પોતાના કર્તવ્યમાં જ પડી જાય, તરત ભ્રષ્ટ થઈ જાય. કોકનું જોવા જાય ને એનું પોતાનું શું કરવાનું, પોતાને પોતાનું સ્થાન જગ્યા મર્યાદા એ બધું એને જતું રહે. બીજાનું જોવા ગયો ને એમાં ભૂલ્યો, કર્તવ્યમાંથી પડી જાય છે. કેમ છે? બીજાનું કર્તવ્ય જોયા કરવું તે આપણું કર્તવ્ય નથી, છતાં આપણે કરવા માંડ્યા. અહંકાર જ છે એમાં કારણ, બીજું કાંઈ નથી. બીજાનું કર્તવ્ય જોયા કરવું તે આપણું કર્તવ્ય નથી, પણ આપણે જાતના એવા ને તે હખણા રહી જ નહીં, કોખનું જોયા જ કરીએ. હે, આનામ સ્વાદ છે, નાનામ માન છે, નાનામ ક્રોધ છે, નાનામ લોભ છે, નાનામ ઈર્ષ્યા છે, નાનો સ્વભાવ આવો છે, નાને આમ છે ને આમ છે ને તેમ છે ને ભલાણું ટીકડું, બેઠા બેઠા એ જ ધંધો કરવાનો, જાણે ભગવાનને સહી સિક્કા કરીને પરવાનો દીધો હોય. આવા ધંધે સડી ગયેલા બધા બિચારા કહેવાય. કોઈ દી એનું ભલું થવાનું નથી, કોઈ કાળે નહીં, કોઈ જન્મમાં નહીં. આ ધંધો કરનારા તો જીવતી લાશો જેવા છે. સત્સંગમાં એને હું મડદા કહું છું, કામ વગરને હાવ ભડદા. બીજાનું કર્તવ્ય જોયા કરવું તે આપણું કર્તવ્ય નથી. પરમાત્માને મળવા માટે બુદ્ધિનો સહારો છોડો, પરમાત્માને મળવા માટે બુદ્ધિનો સહારો છોડો, શરીરનો સહારો છોડો, સંસારનો સહારો છોડો, ભગવાન સિવાય સર્વનો સહારો છોડો. ભગવાનને મળવું હોય તો ભગવાનનો એકનો જ આધાર, એકનો જ સાથ, એકની જ મદદ ઉપર અવલંબી જાઓ. બુદ્ધિના બળે ભગવાન મળતા નથી, શરીરના બળે ભગવાન મળતા નથી, સંસારના બળે, સંસારની સુવિધા સુખ ને સંપત્તિના બળે ભગવાન મળતા નથી. એના બધાના બળ પડ્યા મૂકવા પડે છે. ભગવાનના બળે જ ભગવાન મળે છે. એક ભગવાનનું જ બળ રાખો, ભગવાનનો સહારો, આશ્રયને, મદદને ઝંખો, સર્વભાવથી ભગવાનના ચરણમાં પડો. આ સિવાય ભગવાન ભેગા થવા એવું નથી. ભગવાન ભેગા થનારાને ભગવાને બધું ભેગું કરીને મૂકી દીધું મોર. ભગવાન છટકી ગયા ને બીજું બધું વળગી ગયું ને ભગત લટકી ગયા. આમ થાય છે. માટે વાલા ભક્તો, આજના આ સવારના ભાઈ બીજના ચિંતનમાં જે વાત આવી છે ને ધ્યાનમાં લેજો. સહજાનંદ સ્વામી મહારાજ.